તારીખ 12-10-1998 શ્રીમદ રામચંદ્ર પત્રાંક 370 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 738
શ્રીમદ રામચંદ્ર પત્રાંક 370 એક પરિણામ કોને કરતા દરવ દોય એનો અર્થ કર્યો છે, એક એક લીટીનો અર્થ કર્યો છે, જે 316 પત્રમાં આઠ લીટી મૂકી છે એ આઠેનો અહીંયા અર્થ કર્યો છે. એક પરિણામ વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે, પોતાના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવે એનું સ્વરૂપ છે એમાં પરિણમન કરે. પછી પરિણમન વિકારી હોય કે અવિકારી હોય એ પછીનો પ્રશ્ન છે, પણ પરિણમન પોતામાં કરે, બીજામાં ના કરે. આ ભૂત વળગે છે, જીવ પોતાના પરિણામ કરે અને ભૂતે એના પરિણામ કરે, કેવી રીતે કરે? ગાનપણના પરિણામ તો ગાનપણ જેવું છે ને, જીવે એ પરિણામ કરે, અંદર કોઈ ભૂત બેસી ગયો એને એ પરિણામ કરે, એમ બે દ્રવ્ય થઈને કોઈ એક પરિણામ કરે. વાત પૂરી થઈ ગઈ. જીવ જીવ રૂપે પરિણામા કરે છે અને જડ જડ રૂપે પરિણામા કરે છે. એક સચેતન પદાર્થ વસ્તુ છે, એક અચેતન વસ્તુ છે, અને બે પોતાના સ્વરૂપમાં પરિણમે છે એવો નિયમ છે, એવો સિદ્ધાંત છે. જીવનું મુખ્ય પરિણામ તે ચેતન અથવા જ્ઞાન સ્વરૂપ છે. મુખ્ય બાકી બધું બીજા ગુણોના પરિણામ છે, પણ મુખ્ય જ્ઞાન છે. અને જળનું મુખ્ય પરિણામ તે જડત્વ સ્વરૂપ છે, જળ જડપણે પરિણામે છે, ચેતન ચેતન રૂપે પરિણમે છે. જીવનું જે ચેતન પરિણમન છે તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં, કોઈ પ્રકાર જડનો ન આવે ચેતનમાં. જીવ જીવ જીવપણે જ ચેતનપણે જ પરિણમે, એમાં કોઈ જડપણું એમાં આવી શકે નહીં. અને જળનું જડત્વ પરિણામ તે કોઈ દિવસે કોઈ અંશે ચેતન પરિણામે પરિણમે નહીં, કોઈ અંશે એમાં ચેતનતા ન આવે, જીવમાં કોઈ અંશે જડપણું ન આવે, એવી વસ્તુની મર્યાદા છે. એવી વસ્તુની મર્યાદા છે જે મર્યાદાનું કદી ઉલ્લંઘન થતું નથી. અને ચેતન અચેતન એ બે પ્રકારના પરિણામ તો અનુભવ સિદ્ધ છે, એ બે પ્રકારના પરિણામ તો અનુભવ સિદ્ધ છે. ચેતનના પરિણામ પણ અનુભવમાં આવે છે, ઘરના પરિણામ પણ સમજી શકાય છે, અનુભવમાં આવે છે, અનુભવમાં આવે છે એટલે સમજી શકાય છે એમ કહેવું છું. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. શરીરની બીમારી કે શરીરની તંદુરસ્તી શરીરના પરમાણુ કરે, જીવ ન કરી શકે. એ શરીરમાં બીમારી આવતા વેદના છે, અસતાવેદની નો ઉદય થયો ને, તો એ અસતાવેદની જીવના પરિણામ ન કરી શકે. જો બે દ્રવ્યની ભિન્નતાની પ્રતીતિ આવે અનુભવથી તો ઉદાસીનતા સહજ જ છે, તો ઉદાસીનતા સહજ જ છે. કેમ કે ઉદાસીનતાની વિરુદ્ધ અપેક્ષા છે, ઉદાસીનતા એ ઉપેક્ષા છે, અને ઉપેક્ષા વિરુદ્ધ અપેક્ષા છે. અપેક્ષા ક્યારે થાય? બે દ્રવ્યની ભિન્નતા ન રાખો તો, નહીં તો બે પદાર્થ ચેતન અને અચેતન બે પદાર્થની ભિન્નતા ન રહે જ્ઞાનમાં, એ તો ગડબડ થવાની. ભિન્નતા રહે તો પતી ગયું વાત. ન પરમાણુ જીવને સ્પર્શી શકે છે, ને જીવ પરમાણુને સ્પર્શી શકે છે. શરીર અને આત્મા દૂધને પાણીની જેમ ભળેલા હોવા છતાં પણ, જેમ પાણી પાણી છે ને દૂધ દૂધ છે, એમ જીવ શરીરને સ્પર્શો નથી, શરીર જીવને સ્પર્શો નથી. કેમ કે જીવ એક એવો પદાર્થ છે કે એમાં સ્પર્શ નામનો ગુણ નથી અને સ્પર્શ નામની પર્યાય નથી, એટલે એ કોઈને સ્પર્શે નહીં ને કોઈ એને સ્પર્શે નહીં. પાણીમાં તેલનું ટીપું નાખો તો પાણી તેલને અડે નહીં ને તેલ પાણીને અડે નહીં. કઈ નઈ, જ્ઞાન જ થાય છે. ઠંડુ, ઊંડું, સુવાળું, ખરબચડું, હલકું, ભારે, એ બધું જ્ઞાન થાય છે. અને એ બધી પર્યાયો જળની છે. સુવાળાપણું જળનું છે, ખરબચડાપણું જળનું છે, ગરમપણું ઠંડાપણું બંને જળની અવસ્થા છે. જ્ઞાન ઠંડુ ઊંડું થતું નથી કોઈ દિવસ. શરીરમાં 105 ડિગ્રી તાવ હોય ત્યારે જ્ઞાનને ટેમ્પરેચર નથી આવતો. શરીરનો અંગ કપાય ત્યારે આત્માનો કટકો અંદર જુદો કપાઈ છૂટો નથી પડતો. શરીરનો કટકો જુદો પડે કેમ કે એને કોઈ સ્પર્શી જ ન શકે. એ કોઈને સ્પર્શે નહીં, એને કોઈ સ્પર્શી શકે નહીં. અસ્પર્શ નામનો એનો સ્વભાવ છે. જ્ઞાન થાય સ્પર્શેન્દ્રિયથી, જળ પદાર્થનું જ્ઞાન થાય, એથી વધારે કાંઈ ન થાય. મને સ્પર્શ થાય છે ત્યાં બે દ્રવ્યની એકતા બુદ્ધિ થઈ, ભ્રાંતિ થઈ, વસ્તુ સ્થિતિ નથી બનતી, બની શકતું નથી, અશક્ય છે. જળ સ્વતંત્રપણે જળપણે પરિણમે છે, જીવ સ્વતંત્રપણે જીવપણે પરિણમે છે, ચેતનપણે પરિણમે છે, જ્ઞાનપણે પરિણમે છે. કયો એચન અચેતન પદાર્થ તમારા જ્ઞાનને બંધ કરી શકે? કે ન બંધ કરી શકે, બંધ ન કરી શકે. દલીલ એમાં એમ છે કે ઓપરેશન કરે ત્યારે સૂંઘાડે દવા, સૂંઘાડે ત્યારે બેભાન થાય, એટલે એનો શરીરને વાટકાપ સંબંધીનું જ્ઞાન એને ખબર નથી પડતી. તો જ્ઞાનને બંધ કર્યું કે નહીં? જળ પરમાણુએ જ્ઞાનને બંધ કરી દીધું કે ન કર્યું? કે નહીં. એ જીવની યોગ્યતા તે વખતે જ્ઞાન બંધ થવાની છે. દારૂ પીએ એને ઘેન ચડે છે, પણ બધાને નથી ચડતો. કેમ કે કોઈ ભાવલિંગી મુનિરાજ છે, એને કોઈ પરાણે, પોતે તો દારૂ પીએ જ નહીં કેમ કે એને આ શક્તિ નથી દારૂ પીવાની, એને કોઈ પરાણે મોઢામાં રેડી દે, ઉપસર્ગ કરીને ઉપસર્ગ કરે ને તો રેડી, એને ચડે નહીં, ન ચડે. કેમ કે એની જાગૃત અવસ્થા એટલી છે. આત્માને ચડે છે કોને? જેને આસક્તિ છે એને. પીવાની આસક્તિ છે એને ચડે છે, એટલે એનો પહેલા ભાવ બગડ્યો છે, માટે એનું જ્ઞાન બગડ્યું છે. એમ ઓપરેશન કરાવનાર દેહાધ્યાસથી ઓપરેશન કરાવે છે, અથવા દેહ પ્રત્યેનો જેટલો અસ્થિરતાનો પરિણામ હોય એટલી અસર આવે એને દવાની. એની પણ ન આવે એવું છે. કહેવાનો આશય શું છે કે જીવ સ્વતંત્ર છે. જીવ પોતાની જાગૃતિ માટે, જ્ઞાન માટે 100 એ 100% સ્વતંત્ર છે. અને એનું મોટું વૈજ્ઞાનિક કારણ એ છે કે એનું અસ્તિત્વ સ્વતંત્ર છે કે નહીં. પરમાણુનું અસ્તિત્વ સ્વતંત્ર છે કે નહીં? એક પરમાણુ ભલે ગમે એટલો નાનો હોય તો એની હસ્તી કોણ મિટાવી શકે? છે જગતમાં કોઈની તાકાત? જીવની હસ્તી કોણ મિટાવી શકે? તો અસ્તિત્વ શક્તિ એક એવી છે કે જેને કોઈ મિટાવી ન શકે, ગમે એટલા આક્રમણ કરે તો એ અસ્તિત્વમાં રહેલા જેટલા ગુણને જેટલી શક્તિ હોય એને કોણ મિટાવી શકે? કેમ કે આખો પદાર્થ જ સ્વતંત્ર છે, ટકવા માટે જેમ સ્વતંત્ર છે એમ પોતાની બધી શક્તિઓ માટે સ્વતંત્ર છે. એવી રીતે પરમાણુ પણ પોતાની અનંત શક્તિઓ માટે સ્વતંત્ર છે. કોઈ કોઈને પરાધીન કરી શકે એ વસ્તુની મર્યાદામાં નથી. નહીં, જ્ઞાની કો ભી જીતના વો હોતા હૈ ક્યા, જીતના દેહ કે પ્રતિ કા યોગ કા અસ્થિરતા કા લગાવ હૈ ઉતની અસર આતી હૈ. ઉતની અસર હા, બાકી પૂરી અને તો થોડી જાગૃતિ રહી, થોડી જાગૃતિ રહી કે મને પીડા થતી હતી મને ખ્યાલ છે, ફાટકાપ ચાલતી હતી જયારે મને પીડા થતી હતી મને ખ્યાલ છે, જાગૃતિ રહી. મગર જાગૃત રહે તો, જાગૃત રહે તો પતા રહેગા અલ્પ માત્રામાં. જીતની અસર આઈ ગઈ ઉતના તો અસર આયેગા ક્લોરોફોર્મ કા, જીતની અસર નહીં આઈ ગઈ ઉતના અસર નહીં ભી આયેગા, દોનોં બાત રહેતી હૈ. ના સમજી તો, હા એમાં એવું થયું કે મારું સેકન્ડ ઓપરેશન હતું, પહેલી વખત મેં પ્રયત્ન કર્યો હતો તો કોઈ પણ આપણને કઈ શું કરે આપણું જ્ઞાન શાનું બંધ થાય, ચડતું જ નહોતું મને. પછી એને વધારે ડોઝ આપ્યો તો અંદર અશાતા ખૂબ થવા માંડી, ફેફસાની અંદર શ્વાસ માટે જાય છે ફેફસામાં મળતો, એ ફેફસામાં અશાતા ખૂબ થવા માંડી. ખાવા દો કીધું, આપણે લડાઈ કરવી છે, બહુ લડાઈ ચાલે, બહુ લડાઈ ચાલે, એનો ડોઝ આપવાનું ચાલુ જ રાખ્યો એમ જ્યાં સુધી એ શું છે એ કેવી રીતે ટેસ્ટ કરે છે આપણી સાથે વાતો કરે, વાતો કરતાં કરતાં તમે આઉટ થાવ ને એ સમજી જાય કે આને ચડી ગયું. હું તો વાત કરતો હતો, જે પૂછે ને જવાબ દઉં, જે પૂછે ને જવાબ દઉં, જે પૂછે ને જવાબ દઉં, તમે શું કરો છો, વેપાર કરો છો, ફલાણું કરો છો, આમ કરો છો, તેમ કરો છો, બધું આપણને સામાન્ય રીતે સામાન્યનો સામાન્ય પ્રશ્ન પૂછે, વાતો કરાવે. પછી શું થયું કે ફેફસામાં બહુ જ પ્રેશર આવવા માંડ્યું એટલે બોલવાનું ઓછું થઈ ગયું, હા એટલે એને એમ કે ચડી ગયો, તો પછી બોલી ન શકાય ને, બહુ ફેફસા ઉપર ભેંસ આવે અંદર ઘણી અસાતા થાય, ખૂબ આમ ડૂમો ભરાય એવી રીતે ભરાય. હું ઠાવા દઉં જોઈ તો ખરો શું થાય છે. પછી આમ થોડી જાગૃતિ રહેતી હતી, હા ખ્યાલ આવતો હતો કાપકૂપ થાય છે, પીડા થાય છે, ના એમ પીડા પણ થાય છે એમ પણ ખ્યાલ આવે, પીડા થઈ છે, ઓપરેશન થતું હતું એમ પણ ખ્યાલ આવે, પણ એ અમુક અસર આવે છે ને અમુક અસર, એ અસર શું કરવા આવી એનો અભ્યાસ કર્યો કે ઓપરેશન ટેબલ ઉપર ગયો શું કરવા, એ તો ઈચ્છાથી ગયો ને, એટલી જ ઈચ્છા થઈ ને એની અસર આવે. એટલે તમે સ્વીકાર તો કર્યો ને કે ભાઈ ઓપરેશન કરો, તમે સ્વીકાર તો કર્યો ને કે તમે મને સુંઘાડો, હા એટલો સ્વીકાર કર્યો ને, એટલો વિભાવ કર્યો ને એની અસર આવે ને, જેમાં શક્તિ હોય એટલી અસર આવે ને, એટલી અસર આવે. પછી બીજી વખત આ છું મેં કીધું ભાઈ મને આ સુંઘાડવામાં તકલીફ પડે છે, એના કરતાં તમે વગર સુંઘાડે કરો મને વાંધો નથી, તમારે કેટલી છરી ચલાવી એટલી ચલાવો, દોઢી ચૂંડો હતો, એક દોઢ ઇંચનો આખો કટકો કાપી નાખ્યો હતો, માઉસનો કટકો કાપી દીધો હતો, એક ઇંચ બાય એક ઇંચ બાય એક ઇંચ, વન સ્ક્વેર ઇંચ દોઢ નિમિત્તનો લગભગ જો હતો. તો પેલા અમે એવું રિસ્ક નથી લેતા કે કોઈ દર્દી મનના મજબૂત હોય ને કાપવાનું કે, પણ જેવું અમે કાપીએ એ ભેગો ઠેકડો મારે તેથી શું થાય, સ્પ્રિંગની જેમ ઉછળે તેથી અમારા હાથમાં તો દર્દી રહીએ નહીં, તેથી તો જોખમ થઈ જાય કે તમે એવું રિસ્ક નથી લેતા, પણ મને સુંગાડવા એમાં તકલીફ પડે છે. મેં કીધું મને બહુ તકલીફ પડેલી છે, કેમ બોલું અંદર તો ખૂબ અસાતા થાય ને. હા, એટલે એની અસર, એ તો પોઈઝન જ છે ને, બીજું શું છે? એ તો એક જાતનું પોઈઝન જ છે. હા, વધારે પડતો માણસ મરી નથી જતા, મરી પણ જાય છે. હા, મરી પણ જાય છે, એટલે તો પોઈઝન જ છે. શું કહે છે સર? આ છે આપણે આપણે આવે છે લેબોરેટરીમાં યુઝ કરીએ છીએ ને, ઇથર. ઇથર છે ઘણું કરે, ઇથર. એટલે મેં કીધું, મને કે તમે છે ને એની સામે કાંઈ નહીં કરો કે માનસિક રીતે. ડાક્ટર શું કીધું? એમાં તમે સુંઘાડીએ ને તો એની સામે તમે કાંઈ વિચાર નહીં કરો. અમે તમને સુંઘાડીએ છીએ તો અમે તમને સુવડાવી દેવા માગીએ છીએ, તો તમે નહીં સુવાનો વિચાર નહીં કરતા કે? તમે અમને કોઓપરેટ કરો, તમે સુવાનો વિચાર કરો. મેં કીધું ઠીક, આ વખતે એ પ્રયોગ કરીએ. જેવો મેં વિચાર કર્યો ને કે મારે સુઈ જવું છે, તરત જ ચડી ગયું, તરત જ ચડી ગયું. અને મને ખબર નથી પડી ઓપરેશન થી એનો અર્થ શું થાય છે, કે તમે અસરમાં સામે ચાલીને જાઓ છો, અને તમે પરતંત્ર થવા જાઓ તો પરતંત્ર પણ અનુભવ ન કરો તો શું કરો? સ્વતંત્ર રહેવાનો અનુભવ કરો તો સ્વતંત્ર રહ્યો. તમે ચોખ્ખી વાત થઈ કે ન થઈ? ચોખ્ખી વાત થઈ કે ન થઈ? તમે લડાઈ કરો તો ફરક પડેગા, એટલે કોઈ તાકાત લગાવી પડેગી. લડાઈ નહીં કરો તો આવી હોય જાય ગયા સામને વાળા સીધી વાત. હા, કાંઈ નહીં, હિપ્નોટાઇઝ કરીને કરે છે ને ઓપરેશન વગર સુંઘાડે. માનસિક અવસ્થા જ છે ને, આ તો માનસિક અવસ્થા જ છે, બીજું કાંઈ. અત્યારે હિપ્નોટાઇઝ કરીને ઓપરેશન કરે છે ને, કાંઈ ખબર ન પડે ઓલાને. હિપ્નોટિઝમના પ્રયોગ જોયા હોય તો બધા કેવા હાસ્યાસ્પદ પ્રયોગ કરાવે છે. મોટો માણસ હોય તો કે તમે બાળક છો તો બાળકની જેમ રોવા માંડે. મોટો માણસ હોય એને એમ કે તું બાળક છો એટલે બાળકની જેમ રોવા માંડે. તમે કજિયા કરવા માંડ્યા તો કજિયો કરો, બાળક કજિયો કરે. પછી એને દૂધની બોટલ આપે તો પીવાય માંડે. 50 વર્ષનો માણસ હોય ને દૂધની બોટલ પીએ, હું બાળક છું. વસ્તુની એવી મર્યાદા છે કે જડ કોઈ પણ પ્રકારે ચેતન અંશે પરિણમે નહીં, ચેતન કોઈ પણ દિવસે જડ અંશે પરિણમે નહીં. અને ચેતન એ બે પ્રકારના પરિણામ તો અનુભવસિદ્ધ છે, એ તો બધાને ખ્યાલમાં છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. બે જીવ થઈને એક જીવનું પરિણામ ન કરે, બે પરમાણુ થઈને ન કરે, એકનું એક જ કરે. અર્થાત જીવ અને જળ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં, અથવા કેવળ અચેતન પરિણામે પણ પરિણમી શકે નહીં. બે ભેગા થઈને કેવળ ચેતન ન થાય, બે ભેગા થઈને કેવળ અચેતન ન થાય. જીવ ચેતન પરિણામે અને જડ અચેતન પરિણામે એમ વસ્તુ સ્થિતિ છે. માટે જીન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જુઓ જિનેન્દ્ર દેવ આ વાત કરે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. વલ્લભદાસ ભાઈના ભાઈ કેવી રીતે કહેતા, જો હું શરીરનું કામ કરું. એમ કહે કે જિનેન્દ્ર પરમાત્માએ આ વાત કરી છે. બોલા એમ કે આ સોનગઢની વાત છે? સોનગઢની વાત નથી, આ જિનેન્દ્ર પરમાત્માની વાત છે. જેટલું બધું અંધારું થઈ ગયું છે, જડ ચેતનના સિદ્ધાંતો દ્રવ્યાયન યોગના પ્રસિદ્ધ સિદ્ધાંતો છે. તો પણ મેં ઉપવાસ કર્યો એટલે મેં ખાધું નહીં, મેં પૂજા કરી એટલે મેં બધે પૂજાની સામગ્રીનો ક્રિયા બધી મેં કરી. ક્રિયાકાંડની અંદર જેને એમ કહેવાય કે પોતાની સત્તામાં કાંઈ નથી એટલે પોતાની સત્તા અપેક્ષાએ શરીર અને બીજી પરમાણુની ક્રિયા અસત છે. કેવી છે? એ અસત અભિમાન ઊભું કરે છે. ક્રિયા માર્ગે આગળ વધેલાને અસત અભિમાન ઊભું થાય. કોઈ બુદ્ધિ, કોઈ બુદ્ધિનું અભિમાન કરે ને તો સત, એનીમાં બુદ્ધિ છે એટલે સતનું અભિમાન કરે. પણ કોઈ શરીરનું અભિમાન કરે કે હું પહેલવાન છું તો એ અસત અભિમાન છે. એમ કહેવું અસત અભિમાન એને કહે છે. એવો શબ્દ વાપર્યો છે 693 પત્રમાં. ક્રિયા માર્ગે અસત અભિમાનનો દોષ ઉત્પન્ન થતા વાર લાગતી નથી. હા, મૂળમાં જે જળ છે એમ વસ્તુ, એમ જીન કહે છે, છતાં તને કરતા પણ હું કેમ આવ્યું? મેં શરીરની ક્રિયા કરી, મેં ફલાણું કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં પરિણમે, પોતાની સ્થિતિમાં રહે અને પોતાના સ્વભાવમાં પરિણમે. જો ભિન્નતાનો અનુભવ કરે તો, ભિન્નતા હોવા છતાં અભિન્નતાનો અનુભવ કરે તો પોતાની સ્થિતિમાં વિભાવ અને વિકારી પરિણામ કરે, નહીતર સ્વભાવ પરિણામ કરે. સ્વભાવમાં જ પરિણમે, નહીતર વિભાવમાં પરિણમે. દોઈ પરિણામ એક દ્રવ્ય ન ધરતું હે, તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં એવી વસ્તુ સ્થિતિ છે. એટલે કે એક જીવ દ્રવ્ય તે ચેતન અને એ ચેતન એ બે પરિણામે ન પરિણમી શકે. એ ચેતન પરિણામે પણ પરિણમે અને અચેતન પરિણામે પણ પરિણમી શકે એમ ન બની શકે. એટલે જીવ જ્ઞાન પણ કરે અને જીવ શરીરના પરિણામને પણ કરે એમ ન કરી શકે. હમણાં કહે છે ને, કોઈની યાદશક્તિ નબળી હોય તો એમ છાપામાં જાહેરાત આવે, આ દવા ખાઓ તમે, અમારી દવા પીઓ, તમારી યાદશક્તિ સારી રહી. અથવા બદામનું નામ જ બદામ મગજ કહેવાય છે કરિયાણાની ભાષામાં. બદામના મીંજને બદામ મગજ કહે છે. આમ તો બદામ છે તો મોટો જાડા ફૂતરાવાળી હોય એને બદામ કહે. તેનું જાડું હોય ને એકદમ કાટલી જેવું જાડું, એને બદામ કહેવાય છે. અંદર જે બીજ નીકળે એને બદામ મગજ કહે છે. હા, એના બે કારણ છે. એક તો એ મીન છે એમ કહેવું છે ને બીજું એ મગજ માટે વપરાય છે, યાદશક્તિ માટે. બદામ ખવડાવે છે તો યાદશક્તિ છે એ જીવના પરિણામ છે. અને બદામના પરમાણુ જળ છે તો એ જળ જ્ઞાનને કેવી રીતે વધારે? હા, કોઈના બ્રેનની અંદર જ્ઞાન તંતુ નબળા હોય તો એના ઉપર અસર કરે એ વાત જુદી છે, પણ જીવના જ્ઞાન ઉપર અસર કરે એમ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધે, બાકી તો કોઈ પરમાણુ બીજા પરમાણુનું કામ ન કરે. દવાના પરમાણુ શરીર ઉપર કામ ન કરે, શરીરના પરમાણુ ઉપર કામ ન કરે. નિમિત્ત નૈમિત્તિક પણ અસર આવે એ બીજી વાત થઈ ગઈ. એમ છે. જૈન દર્શન ના પાડે. એક પરમાણુ બીજા પરમાણુ નું કામ. તો પછી કોઈ ઝેર ખાય તો શરીર કાળું પડી જાય કે ન પડી જાય, અને માણસ મરી જાય કે ન મરી જાય. ઠીક, ઝેરને કારણે ન મરે. આયુષ પૂરું થયું હોય તો જ મરે. જે ઝેર છે, એક માણસે ઝેર પીધેલું, હોજરીમાં તો ઝેર ગયું. શરીરના જે પરમાણુઓ છે એની અપેક્ષા એ ઝેરના પરમાણુ ફોરેન એલિમેન્ટ છે, એટલે શરીર એને હંગરે નહીં, તો વોમિટ થવા માંડી. એને તો ઓલા માણસને તો આપઘાત કરવો હતો, જેને ઝેર પીધું તો એને આપઘાત કરવો હતો. એનું આયુષ હતું, ઉજરી બહાર ફેંક્યું, બહાર ફેંક્યું એટલે ઝેર બહાર નીકળી ગયું. થોડી ઘણી અસર રહી તો ખા, જોદરીમાં ચાંદા પડી ગયા, એને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો, ટ્રીટમેન્ટ આપીને બચી ગયો. મર્યો નહીં, એને મરવું તો ન મર્યો. આયુષ હતું, આયુષ કરવો હોય ત્યાં સુધી કોઈ મરે નહીં, ગમે એ પ્રયોગ કરે નહીં, ન મરે એટલે ન જ મરે. નહીં છે ને, હા હા, એટલે હવે એનો અર્થ શું છે કે તમે અન્ન ખાવશો તો મનપૂર્વક ખાવશો ને, એટલે તમે જેવું અન્ન ખાવશો, જેમ કે તમને તીખું તમતમતું ભાવે છે તો તમારી પ્રકૃતિ તામસી હોઈ શકે. ડુંગળી બહુ તમે ખાવ, લસણ બહુ ખાવ, તો તામસી પ્રકૃતિ હોઈ શકે તમારે. કેમ કે જેવું અન્ન તેવું મન. હા માંસાહારી જીવો ક્રુધિલા હોય હોય ને હોય જ. કેમ કે એનું મને જેવું છે, કે ઓલા માંસે એને ક્રોધ નથી કરાવ્યો, એની જે ખાવાની વૃત્તિ છે એને જ એને ક્રોધમાં પરિણામ આવે છે, એમ છે. એટલે પેલું મન બગડે છે, પછી આપણે આરોપ કરીએ અન્ન ઉપર, કે જેવું અન્ન એવું મન. એવું નહીં, મન પહેલાં બગડે છે, હા એમ છે. એટલે તો જેને અભ્યાસ હોય ને ખબર પડે, પરિણામનો વિચારનો અભ્યાસ હોય સમજી શકે કે આમાં ગડબડ ક્યાંથી શરૂ થાય છે. આપણે અનાદિથી આપણી આદત એવી છે કે પોતાનો દોષ સ્વીકારવો નહીં અને આરોપ કરવો બીજા ઉપર. તમે મને ગાળ આપી એટલે મને ક્રોધ થયો, ખોટી વાત છે. મારે શાંત રહેવું હોય તો તમે એક ની હજાર ગાળ દો ને, કાંઈ વિધાતા લેખ લખે છે. પૂર્વ ભાવ થી બધું નક્કી થાય. કેટલો? છઠ્ઠા દિવસે નહી, આગલા જન્મમાં આખો ફિલ્મનો રોલ તૈયાર થઈ જાય છે. અત્યારે તમે જેવા જેવા વિકારી પરિણામો કરો એટલે તમારી ફિલ્મ ચાલુ થઈ ગઈ. એ ફિલ્મ નવા ભાવમાં પ્રોજેક્ટરમાંથી પસાર થઈને એને દેખાય પડદા પર, હા જુઓ આ બધું આવ્યું, નાટક જોઈ લ્યો તમે. હા, બાકી બધું આગલા ભાવમાં, આયુષ પણ આગલા ભાવમાં બાંધ્યું છે. હજારો કર્મના ઉદયમાં કોઈ એકાદું કર્મ જ આ ભાવમાં ઉદયમાં આવે, બાકી બધું આગલા ભાવનું જ ઉદયમાં આવે. અને અત્યારે તમે કરો એ આવતા ભાવમાં આવે. જે સારું નરસું જે કરો એ બીજા ભાવમાં આવવાનું. એ છઠ્ઠીનું તો આ લોકો જે નથી સમજતા એને સમજાવવાની વાત છે. ભાઈ છઠ્ઠીના લેખ વિધાતા આવીને લખે છે, બાળક અમારે ત્યાં જન્મે ને એટલે કાગળ ને ખડીયો ને કલમ ને બધું મૂકી દે, ને કાગળ કોરો જ હોય પાછો, મૂકે ખરું બધું બાજોટ ઉપર બધું મૂકી દે કે આજ વિધાતા આવીને લખી જશે, આ બાળકના લેખ લખી જશે, પણ સાવ કોરો જ હોય કાગળ કોરો દર્યો હોય. અને બીજું તો શું છે કે કેટલાક તો છ દિવસ સુધી જીવતા જ નથી, એનું શું કરો, એના લેખ કોણ લખે? જો છઠ્ઠીએ લેખ લખાતા હોય તો છ દિવસ પહેલા જન્મીને તરત મરી જાય, એનું શું કરો? કોઈક તો મરેલા જ જન્મે, એનું શું કરો? ઠેઠ સુધી હલન ચલન દેખાતું હોય કે નવ મહિના સુધી બરાબર છે, જ્યાં ડિલિવરી કરે જ્યાં મરેલું નીકળે, શું કરો? એને ક્યાં છ દિવસ છે, કાંઈ છ દિવસ નથી. એટલે એ તો બધી લૌકિક વાતો છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ, સાયન્સની દ્રષ્ટિએ વાત એ છે કે તમે અત્યારે તમારો ભવિષ્યનું ચિત્રામણ કરો છો. ભવિષ્યમાં તમારે જે કાંઈ ભોગવવાનું થશે એ અત્યારના, એની જવાબદારી અત્યારથી જ તમારી છે. સ્વતંત્ર રીતે તમે એના જવાબદાર છો, કોઈના કારણે નથી. તમે બિલકુલ આખો આખો કર્ણાનું યોગ એના ઉપર તો લખાયેલો છે. હજારો વાતો લખી છે, એક એક વાતો લખી છે, કોઈ વાત બાકી નથી રાખી લખવાવાળાએ. દિમાગ કામ ન કરે તમારું કે આ લખવાવાળાએ આટલી હજારો વાતો લખી ક્યાંથી? જંગલમાં બેઠા બેઠા જેને લખી છે બધા લગ્ન દિગંબર મુનિઓ હતા. આહાર પાણી ન લઈએ ને મહિના મહિનાઓના ઉપવાસ હોય ને એનું કામ કરે જાય, જરૂરી ખાવાનો વિચાર ન આવે. વીરસેન સ્વામી ને જીમસેન સ્વામી આજે ધવલને લખ્યા છે, 31 વોલ્યુમ છે મોટા મોટા. મેં તો એકાદ વોલ્યુમ વાંચ્યું છે, એક બે વોલ્યુમ વાંચ્યા છે. ત્રીજું પાનું વાંચો તો પહેલા પાનાનું તમે ભૂલી જાઓ, એટલા અલ્પ બહુત્વના થોકડા બંધ હજારો બોલ છે. એમના જમાનામાં એમ કહેવાતું હતું, વીરસેન સ્વામીના જમાના, કે જૈનની અંદર સર્વજ્ઞ છે એવું જે કહેવાય છે એની તમારે ખાતરી કરવી હોય તો વીરસેન સ્વામીને મળો, એવું કહેવાતું હતું. દરિયા જેવો જ્ઞાનનો દરિયો જોઈ લ્યો તમે, દરિયા જેટલો ઉઘાડ, ગમે એવો માણસ એને મળે આશ્ચર્યમાં જ પડી જાય, એવો જબરજસ્ત જ્ઞાનનો ઉઘાડ, ચમત્કારિક. જંગલમાં બેઠા બેઠા આહાર તો ન લઈએ, પાણી ન લઈએ, આહાર પાણી વિના મહિનાઓના મહિના વ્યા જાય. તાળપત્ર ઉપર બેઠા બેઠા લેખા કરતા હોય, જરાક ધ્યાનમાં લીન થઈ જાય, ધ્યાનમાંથી બહાર નીકળે એટલે લખે, વળી પાછા ધ્યાનમાં લીન થઈ જાય. ભાષા બે ભાષામાં લખે, માગજી લખતા લખતા સંસ્કૃતમાં લખે છે, સંસ્કૃત લખતા લખતા માગજીમાં લખે છે, ચાલુ ટીકામાં સારું લખાણમાં એવી રીતે છે. એવો પ્રભાવ ઘણો છે, ભાષાનો યોગ પણ ઘણો, જ્ઞાનનો ઉઘાડ પણ ઘણો. શું કે છે કે ચેતન અને અચેતન એ બે વસ્તુ મળીને એક એ બે ચેતન અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. એક પદાર્થ જીવ અને પરમાણુ થઈને એક અવસ્થાનો ધારણ કરે, અથવા એક પૂદગળ દ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. જળ જળના પણ અવસ્થા કરે અને જીવની પણ અવસ્થા કરે, જ્ઞાનની ન કરી શકે. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે, ચેતન પરિણામ તે અચેતન પદાર્થને વિશે હોય નહીં અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિશે હોય નહીં. માટે બે પ્રકારના પરિણામ એક દ્રવ્ય પરિણમે નહીં, એ બે પરિણામને ધારણ કરી શકે નહીં. એક દ્રવ્ય બે પરિણામને ધારણ ન કરી શકે, એક જ પરિણામને ધારણ કરી શકે. હવે એક કર્તુથી કોઈ દ્રવ્ય કબહુ ન કરે, કર્તુથી એટલે ક્રિયા, ક્રિયા એટલે પરિણામનું બદલવાની જે ક્રિયા છે, એક પરિણામમાંથી બીજું પરિણામ થઈ જાય એ ક્રિયા થઈ, ફરી ગયું પરિણામ એને ક્રિયા કહે છે. માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરીને કરે નહીં. કર્મનો ઉદય આવ્યો પ્રકૃતિનો, તો એ પરમાણુએ ક્રોધ નામની પ્રકૃતિ છે પરમાણુમાં કર્મની, તો એની અંદર વિપાક આવ્યો. પણ એ જીવને ક્રોધ કરાવે એમ નહીં, એને ફોટો પડે એનો, એટલું છે. એ મરચું તીખું છે એ જણાય એવી રીતે, બીજું કાંઈ નહીં. અગ્નિ ઊનો છે એમ જણાય, અડી ન શકે. તો કે પણ જીવ ક્રૂરપણે પરિણમે છે ને, તો કે સાવધાન નથી ને પોતામાં. એટલે જેને મને થયું, મને ઊનું લાગ્યું, એ મને ક્રોધ થયો. જે અગ્નિથી મને ઊનું લાગ્યું, એ મને ક્રોધ થયો. એવી રીતે ક્રોધ થાય છે. ખરેખર કર્મ પ્રકૃતિનો ઉદય ક્રોધ કરાવતું નથી જીવને, અને જો કરાવે તો વિતરણ જે સાધકો છે એને થવું જોઈએ, નથી થવું. પ્રકૃતિને ખબર નથી, પણ જ્ઞાનીને ખબર પડે કે આ અંદરમાં પ્રકૃતિનો ઉદય આવ્યો, એટલે સીધા એ સાવધાન થાય, સ્વરૂપમાં પોતાના જ્ઞાનમાં સાવધાન થાય, એટલે ખ્યાલ આવે કે પ્રકૃતિનો ઉદય છે. મને મને ચલિત ન કરી શકે, મને ક્રોધ કરાવી ન શકે. બરાબર, ખબર. વેદનાનું આ સ્વરૂપ છે. એ કહે છે અહીંયા કે એક ક્રિયા બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. જીવ ક્રોધે પરિણમે તો એ પોતે જ પરિણમે છે. એ પછી ક્રોધની પ્રકૃતિ એને ક્રોધ કરાવ્યો છે એવું નથી. જે ક્રોધની ક્રિયા થઈ એ જીવે કરી, કર્મ પરમાણુના ઉદય જ નથી કરી એમ કહે છે. આ જ ભેદ જ્ઞાનની પદ્ધતિ છે. જુદું છે એટલે જુદું જ છે, ભેદ છે એટલે ભેદ જ છે. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. એકાંતે બે દ્રવ્ય ભેગા મળી શકતા જ નથી. શું દૂધનું પાણી થાય નહીં, પાણીનું દૂધ થાય નહીં. કોઈ દિવસ તો બે એક થઈ જાય, એકનો નાશ થઈ જાય, કોઈ દિવસથી બની શકે નહીં. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય તો, બેમાંથી એક ચીજ બની જતી હોય તો, વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે તે વસ્તુનો નાશ થાય. અને એમ તો કોઈ કાળે બને નહીં કે કોઈ વસ્તુનો સર્વથા નાશ થાય. એ તો આજનું સાયન્સ પણ ના પાડે છે, આજનું ભૌતિક વિજ્ઞાન પણ નાશ પાડે છે કે કોઈ પણ પદાર્થનો સર્વથા નાશ બનતો નથી. બધા જ પદાર્થો રૂપાંતરપણાને પામે છે. જોયું ખરું ક્યારે? બસ ત્યારે એના કરતા ભ્રમ બીજો થાય. લોખંડની સોય છે, એને મેગ્નેટ મૂકો એટલે સોય ખેંચાઈ જશે અને ચોટી જશે એની યારે. અને એટલો જ લોખંડનો બીજો સાદો ટુકડો હોય તો એ સોય સોય તો ખેંચાશે નહીં, પણ સોય એના ઉપર મૂકો ને તો જડી જશે. તો પછી મેગ્નેટ કાંઈ કરે છે કે નહીં? નથી કરતું. કેટલીક વાતો એવી છે ને, ગળે ઉતરવી મુશ્કેલ પડે એવી વાતો છે ખરી. આમાં લોખંડ ને આમાં એક એક પરમાણુ સ્વતંત્ર રીતે પરિણમે છે. એ સ્વતંત્ર છે મારો કહેવું છે, મેગ્નેટને કારણે નહીં. એમ તમારા જ્ઞાનમાં મારો ફોટો પડ્યો, મારી આંખમાં તમારો ફોટો પડ્યો, તમારા કારણે નહીં, બિલકુલ નહીં. હે, કારણ નથી તમારું. કેમ? મારું જ્ઞાન સ્વતંત્ર છે અને તમે સ્વતંત્ર છો. તમે કાંઈ કરાવતા નથી મારા જ્ઞાનમાં, કરતા નથી, કરાવતા નથી, કાંઈ થતું જ નથી. મારા જ્ઞાનની યોગ્યતા પ્રમાણે થાય એમ છે. હા, આવે છે ને ગુરુદેવના દ્રષ્ટાંત. ગુરુદેવ
પ્રવચનમાં એ દ્રષ્ટાંત આપતા કે શરીરથી શાક સુધારો છો તમે, એમાં કેવું લાગે કે ના ના કે તમે કોઈ માને ખરો? તો કે નહીં, શરીરના પરમાણુ શરીરના પરમાણુમાં છે, શાકના પરમાણુ શાકના પરમાણુ. એક પરમાણુ બીજા પરમાણુને અડતું નથી. હા બરાબર છે કે પેટ્રોલથી ગાડી ચાલે ને તો કે તમારા હોનગઢમાં હશે એમ જ કે છે એવું કે છતાં પેટ્રોલ ગાડી અટકે છે કે નથી અટકતી? તો પેટ્રોલથી ચાલતી હોય તો પેટ્રોલ ત્યાં સુધી ખૂટે નહીં, ત્યાં સુધી હાલવી જ જોઈએ. અટકે છે કે નથી અટકતી? હા એક મોટર ચાલે છે, અનંત પરમાણુ ગતિમાન થાય છે, એક એક પરમાણુ સ્વતંત્ર રીતે ગતિ કરે છે. પૈડાને લઈને બાકીના પરમાણુ ગતિ કરે છે એમ નહીં. નિમિત્ત નિમિત્ત એક સંબંધ ગમે એટલો પચે છે, એક પરમાણુ બીજા પરમાણુનું કામ નથી કરતો. એકદમ સ્વતંત્ર. અને એમ કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે? જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ એની બીજી બે ભેગા થઈને એક ક્રિયા પણ ક્યાંથી કરે? અર્થાત જ ન જ કરે. બે ભેગા થઈને કોઈ કામ કરે નહીં, દરેક પોતપોતાનું કામ કરે. બીજું એનું સાયન્ટિફિક કારણ એ છે કે દરેક પરમાણુ કે દરેક જીવમાં પોતાનું કાર્ય કરવાની શક્તિ છે અને પ્રતિ સમયે તે શક્તિઓ કામ કરી રહી છે. નવરી નથી કોઈ શક્તિ કે તમે એનું કામ કોઈ કરવા જાય તો એને જગ્યા આપે. એ શક્તિ પોતાની શક્તિથી જ કામ કરે છે. શક્તિને કોઈની અપેક્ષા નથી. એ દરેકની અનંત શક્તિઓ પોતપોતાનું કામ કરે છે. કોઈ કોઈનું કામ ધક્કો મારીને કામ કરાવી દે એવું છે નહીં કે આમ તો આ શક્તિને ધક્કો મારીને બીજા પદાર્થની શક્તિ એમાં કામ કરે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં. આ વસ્તુનું વિજ્ઞાન છે. બાકીના પદોનો અર્થ કરે છે પછી નીચે આકુળતા ઉભી કરે છે. એટલે આકુળતા ઉભી કરે છે.